நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ அரிஹந்தாணம், நமோ காசி மங்களிகோபி கோரி மங்கள கல்யாண சுகோஹே, மங்கள கல்யாண சுகோஹாரி
પાંચ ભાવની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં ઔદૈક ભાવની ચર્ચા આપણે પ્રારંભ કરી છે. ઔદૈક ભાવ એ આપણા ક્રમમાં પહેલા આપણે જોયો ઔક્ષમિક ભાવ, પછી આપણે જોયો શાયોક્ષમિક ભાવ, અને પછી આપણે શાયિક ભાવની ચર્ચા કર્યા બાદ શાયિક ભાવ ને પછી શાયોક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ, અને પછી હવે આપણે ઔદૈક ભાવની ચર્ચા કરી રહ્યા છે. ગયા વખતે આપણે ચાર્ટ ના માધ્યમથી એક આપણે ઔદૈક ભાવનું બેસિક સ્વરૂપ જોયું હતું. તમે કહો તો હું પાછો ચાર્ટ કરું, એ તો આપણે રિવાઇઝ કરીએ. એટલે એ ચાર્ટ અહીંયાથી હું રિવાઇઝ કરું બેસિક. જો હવે સાંભળો, એમાં આપણે શું લીધું હતું? આપણે સૌથી પહેલા લીધું હતું અઘાતી કર્મ. કયો ભાવ ચાલે છે? ઔદૈક ભાવ. હવે ઔદૈક ભાવ ની સામે કર્મ ની અવસ્થામાં શું આવશે? ઉદય. કર્મમાં શું બોલવાનું? અરે બોલો, ઉદય. અને સામે જીવ નો ભાવ કયો? ઔદૈક. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, જીવના ઔદૈક ભાવ અને કર્મ ની વચ્ચે કયો સંબંધ છે? તો કે નિમિત જ્ઞાનિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. આ બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ, હવે જે ઔદૈક ભાવ એની જે પરિભાષા છે, આપણે પરિભાષામાં જઈએ તો પરિભાષામાં ચાર્ટ લઈએ છીએ, પણ એક જે પોઈન્ટ પહેલા તમને કહું તે ભૂમિકા બની જશે. પરિભાષા ઔદૈક ભાવની, કર્મના ઉદયના નિમિત્તથી દ્રવ્ય કર્મના, બી સ્પેસિફિક, દ્રવ્ય કર્મના ઉદયના, શું બોલવાનું? ઉદય. દ્રવ્ય કર્મના ઉદયના નિમિત્તથી જીવમાં, શું કીધું? જીવમાં થવા વાળા રાગાદી ભાવને, વિકારી ભાવને શું કહેવાય? ઔદૈક. બોલો મારી સાથે પરિભાષા. ચલો એક પોઈન્ટ થઈ ગયો. જલ્દી જલ્દી, આજે બહુ બધું શીખવાનું છે આપણે. પહેલી પરિભાષા શું થઈ? પરિભાષા, પહેલો પોઈન્ટ પરિભાષા, દ્રવ્ય કર્મનો ઉદય. શું આવ્યું? દ્રવ્ય કર્મનો ઉદય. બીજી ભાષામાં કહો, બીજા શબ્દમાં કહો તો દ્રવ્ય કર્મનો વિપા. શું કહેવાનું? વિપા. હજી એક શબ્દ નો પ્રયોગ કરી શકો, દ્રવ્ય કર્મનો અનુભવ, એનો રસ, એનું ફળ આપવાની સામર્થ. સમજાય છે? તો એ ફળ આપવાની સામર્થ નો કાળ પ્રગટ થવો, એટલે એનો ઉદયકાળ આવવો. કોનો? દ્રવ્ય કર્મનો. અને એ દ્રવ્ય કર્મના ઉદયમાં શું થવું? જીવમાં રાગાદી ભાવ, વિભાવ ભાવ, વિપરીત ભાવ, મલિન ભાવ, વિકારી ભાવ, અશુદ્ધ ભાવ. સમજાય છે? એ અશુદ્ધ ભાવને શું કહેવાય? ઔદૈક ભાવ. હવે ક્યાં થાય છે ઔદૈક ભાવની ઉત્પત્તિ? દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં? પર્યાયમાં. સમજાય છે? એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થતો આ વિભાવ ભાવ. આટલું સમજાયું? ચલો નેક્સ્ટ પોઈન્ટ નો ચાર્ટ પર આવીએ. એની પહેલા નેક્સ્ટ પોઈન્ટ, ઔદૈક ભાવની આજે આપણે વિશેષતા કરીએ. સમજાય છે? ઔદૈક ભાવની શું છે પોઈન્ટ? વિષય શું છે? ઔદૈક ભાવની વિશેષતાઓ. સૌથી પહેલી વિશેષતા, ઔદૈક ભાવ. ઔદૈક ભાવ પ્રતિ સમય બદલાય છે. સમજાય છે? કોઈ પણ ઔદૈક ભાવ કાયમ નહીં રહે. સમજાય છે. કેવો છે ઔદૈક ભાવ? પ્રતિ સમય બદલાવા વાળો ભાવ. ઘડીકમાં રાગ તો ઘડીકમાં દ્વેષ, તો ઘડીકમાં ક્રોધ, તો ઘડીકમાં માન, ઘડીકમાં માયા. ખાવાનો ભાવ, સુવાનો ભાવ, ઉઠવાનો ભાવ, તો આ બધો ઔદૈક ભાવ છે. આપણે એનો વિસ્તાર આજે જોવાનું છે. તો એ શું છે ઔદૈક ભાવની પહેલી વિશેષતા? પ્રતિ સમય બદલાવા વાળો ભાવ છે, ચેન્જ થવા વાળો ભાવ છે. સેકન્ડ વિશેષતા ઔદૈક ભાવની બીજી વિશેષતા શું છે? બીજી વિશેષતા અનિવાર્ય. ઔદૈક ભાવ કેવો છે? અનિવાર્ય. અનિવાર્ય એટલે કમ્પલસરી નહીં. અનિવાર્ય નો અર્થ અનિવાર્ય એટલે જેનું નિવારણ ન કરી શકો, ટાળી ન શકો. સમજાય છે ઔદૈક ભાવની બીજી વિશેષતા? જલ્દી જલ્દી બોલો. શું આવી બીજી વિશેષતા? અનિવાર્ય એટલે કે જે સમય જે ગુણની જે પર્યાયમાં ઔદૈક ભાવ ઉત્પન્ન થવાનો છે એ ભાવ ઉત્પન્ન થયા વગર નહીં રહે. રહેશે નહીં, નહીં રહે. અનિવાર્ય. 19 તીર્થંકરોને 24 માંથી 19 તીર્થંકરોને લગ્ન કરવાનો ભાવ આવ્યો તો એ અનિવાર્ય હતો. એ ટાળી શકવામાં તીર્થંકરોનો જીવ પણ સમર્થ નહોતો. રામચંદ્રજીને 6 મહિના સુધી લક્ષ્મણના મુદ્દાને લઈને ફરવાનો ઔદૈક ભાવ આવ્યો તો એ ઔદૈક ભાવ રામચંદ્રજી પણ ટાળી ના શક્યા. ટાળી ના શકે એને કહેવાય અનિવાર્ય. સમજાય છે? અનિવાર્ય કમ્પલસરી નહીં, અનિવાર્ય એટલે ટાળી ન શકાય. એ ભાવને કોઈ ટાળી ન શકે. કેમ? કારણ કે ક્રમબદ્ધ નિશ્ચિત યોગ્યતામાં એ ભાવ ખચિત હતો, લખાયેલો હતો, ફિક્સ હતો, કોતરાયેલો હતો. તો એનો કાળ આવતા એ ઉત્પન્ન થયા વગર નહીં. ત્રીજો ઔદૈક ભાવની ત્રીજી વિશેષતા, કોઈ પણ બે જીવોના ઔદૈક ભાવ ક્યારે પણ સમાન નહીં. સમજાય છે? સરળ છે વિષય આજે. કોઈ પણ બે જીવોના ઔદૈક ભાવ ક્યારે પણ સમાન ન હોઈ શકે. સમજાય છે? તમે વિચાર કરો, સમ્યક દ્રષ્ટિ જીવો છે, ચતુર્ગુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવો. તમે ચારે ગતિના ચતુર્ગુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવોને લો તો એ સમ્યક દ્રષ્ટિ જીવોના ઔદૈક ભાવમાં જમીન આસમાન નો અંતર છે. કયા સમ્યક દ્રષ્ટિજી છે? કેવા? સમ્યક દ્રષ્ટિ. ગુણસ્થાન કયું છે? ચતુર્થ ગુણસ્થાન. પરંતુ ઔદૈક ભાવ સમાન કે અસમાન? અરે ઔદૈક ભાવ ક્યારે સમાન નહીં હોય. પંચક સમજાય કે તિર્યંગ ગતિનો સી છે એનો ઔદૈક ભાવ જો, અને સર્વાક સિદ્ધિના દેવ છે એનો ઔદૈક ભાવ જો, અને ચક્રવર્તી છે તો એનો ઔદૈક ભાવ જો, અને નરક સાતમી નરકનો નારકી છે તો એનો ઔદૈક ભાવ જો. તો ઔદૈક ભાવ કોઈના સમાન ક્યારે પણ હોય. આપણને શું દુઃખ છે કે અમે જેવું વિચારીએ છીએ એવું તમે નથી વિચારતા. કઈ સમજાય છે? અમારી વિચાર અને તમારી વિચારધારા બહુ અલગ છે, પણ અલગ જ હોય ને ભાઈ. કારણ કે ઉદય અલગ છે, ઔદૈક ભાવ અલગ છે, બે જીવ અલગ છે, દેવ જીવ સ્વતંત્ર છે, બે જીવ સ્વાધીન છે. તો એ ઔદૈક ભાવ કેવી રીતના મેળવશે? દુઃખનું કારણ શું છે? કે એ અપેક્ષા કે અમે વિચારીએ એમ તમે પણ. આપણે પછી શું કહીએ? જનરેશન ગેપ છે, શું કરીએ? સાસુ અને વહુની વચ્ચે કેમ ન બને? કેમ? કારણ કે અમે જેવું વિચારીએ અમારા જમાના પ્રમાણે આજકાલ એવું કોઈ વિચારતું. અરે બોલો, છે કે નહીં? આ ઘર ઘરથી કહાની છે કે નહીં? અરે બોલો, છે ને? કેમ? કારણ કે ઔદૈક ભાવ ક્યારે પણ બે જીવના સમાન હોઈ શકે નહીં. બોલો, આ સમજવાથી તત્વ જ્ઞાન અને તત્વ નિર્ણય આપણો દ્રઢ થાય કે નહીં? થાય કે નહીં? બોલો, સ્વતંત્ર અને સ્વાધીનતાનું ભાન થાય કે નહીં? બોલો, કરતા ભાવ છૂટે કે નહીં? બોલો, પરાધીનતા છૂટે કે નહીં? બોલો, ફેરફાર કરવાની બુદ્ધિ છૂટે કે નહીં? બોલો, અને પર જીવોના ઔદૈક ભાવનો સહજ સ્વીકાર કરવાની ક્ષમતા પ્રગટ થાય કે નહીં? અરે બોલો, તો આનંદ આવવો જોઈએ. ઉછળી જાય જીવ કે ઔદૈક ભાવનું સ્વરૂપ સમજીને આપણને કેટલું અંદરથી તત્વજ્ઞાનનું બળ વધે. સમજાયું? ચેલો આગળ. ઔદૈક ભાવની ચોથી વિશેષતા, ચોથી ને કે ચોથી? ઔદૈક ભાવની ચોથી વિશેષતા, ઔદૈક ભાવ એકાંત દુઃખરૂપ છે. કેવા છે ઔદૈક ભાવ? કેવા છે? જલ્દી જલ્દી કેવા છે? એકાંત દુઃખરૂપ છે, દુઃખદાયી ભાવ છે, મલિન ભાવ છે, આશ્રવ ભાવ. શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ. શું કીધું? શુભ અશુભ વૃત્તિ. ઔદૈક ભાવમાં શુભ ભાવ પણ આવી ગયો અને અશુભ ભાવ પણ આવ્યો. શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ. સંયોગી છે કે સ્વભાવ છે? બોલો. ઔદૈક ભાવ બીજી વિશેષતા સંયોગી ભાવ છે. કે સ્વભાવ ભાવ છે, સ્વભાવ માની લીધો આપણી ભૂલ છે. આપણે કે આનો સ્વભાવ બહુ વિચિત્ર છે. તો સ્વભાવ માનીનો આપણે કોને ઔદૈક ભાવ ને આપણે શું માની લીધો, આનો સ્વભાવ જ આવો છે. જવાબો ને છોડો ને એનો સ્વભાવ જ આવો છે. તો શું કરી નાખ્યું બોલો, આપણે શું કરી નાખ્યું, સમજાય છે? એક ગુણ ની એક સમય ની ઔદૈક ભાવ ની પર્યાય ને જોઈને આપણે આખા દ્રવ્ય ને કેવો માની લીધો, એવો માની લીધો, મલિન માની લીધો, અશુદ્ધ માની લીધો, અપવિત્ર માની લીધો, સમજાય છે? ખરાબ માની લીધો. પણ સ્વભાવ ખરાબ છે કે ઔદૈક ભાવ ની યોગ્યતા ખરાબ? શુભ અશુભ ભાવ એકાંત, શુભ અશુભ વૃત્તિ એકાંત, દુઃખ એકાંત દુઃખ. તો કેવો છે ઔદૈક ભાવ? દુઃખદાયી છે. અત્યંત મલિન સંયોગી હૈ અજ્ઞાન વિધાતા હૈ ઇસકા, નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. કોણ છે વિધાતા? જલ્દી જલ્દી, કોણ છે ઔદૈક ભાવ નું વિધાતા? કારણ, મૂળ કારણ એ ઔદૈક, સમસ્ત ઔદૈક ભાવ નું મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાન વિધાતા હૈ ઇસકા, નિશ્ચિત ચૈતન્ય, ચૈતન્ય થી કેવા ભાવ છે આ? વિરોધી ભાવ. ચૈતન્ય ની જાતિ ના છે કે ચૈતન્ય થી વિરોધી ભાવ છે? બોલો, કોઈ સમજાય છે? ચૈતન્ય થી વિરોધી ભાવ. કાટોસી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં. ક્યાં ક્યાં? ચૈતન્ય સદન માં, સદન માં, સદન માં કે આંગન માં? ચૈતન્ય સદન કે આંગન મેં ચંચલ છાયા સી માયા સી ઘટતી ક્ષણ મેં બઢતી ક્ષણ મેં. આ ઘડીક માં મંદ, ઘડીક માં તીવ્ર, ઘડીક માં ઓછા, ઘડીક માં વધારે, ઘડીક માં શુભ, ઘડીક માં અશુભ. તો આ પ્રકારના ઔદૈક ભાવ ની વિચિત્રતા છે. સમજાયું? ચલો આગળ. ઔદૈક ભાવ માં નેક્સ્ટ પોઈન્ટ કેટલા માંથી જોઈ લેજો તમે. હા, છઠ્ઠો. ઔદૈક ભાવ માં સંતુષ્ટ થઈને ધર્મ માનવું એ મહામિથ્યા છે. શું કીધું? ઔદૈક ભાવ માં સંતુષ્ટ થઈ જવું અને એમાં ધર્મ માનવો એ શું છે? મહામિથ્યા છે. કારણ કે શુભ ભાવ કયો ભાવ છે? ઔદૈક ભાવ છે, કર્મ ના ઉદય ના નિમિત્ત થી થવા વાળો ભાવ છે. અને એમાં શું થઈ જાય છે જીવ? આજે તો પૂજા, સમજાય છે? આજે પ્રવચન બહુ સરસ, આજે ભક્તિ બહુ સરસ, આજે સ્વાધ્યાય બહુ. તો શેમાં સંતુષ્ટ થઈ ગયા આપણે? અભિપ્રાયમાં. એ ઔદૈક ભાવમાં આપણે સંતુષ્ટ થઈ ગયા, એમાં આનંદ આવ્યો, એમાં મજા માંગી. તો શું છે એ? મહામિથ્યા છે. ઔદૈક ભાવમાં ધર્મ માનવો એ મહામિથ્યા છે. કોણ સમજાય છે? ઔદૈક ભાવમાં ધર્મ માન એ શું છે? મહામિથ્યા છે. અને છેલ્લો ઔદૈક ભાવ વિશેષતામાં છેલ્લો પર, ઔદૈક ભાવ એ હે છે કે ઉપાદે છે? જલ્દી જલ્દી, મને સંભળાતું નથી. જ્ઞે અને હે, કે હે કે જ્ઞે, કે શું છે બોલો? જ્ઞે પૂર્વક હે, જ્ઞે પૂર્વક હે. સમજાય છે? ભિખારી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞે પૂર્વક જે છે ને, જ્ઞે પૂર્વક જે ત્રિકાળ. બોલો જલ્દી, મારી સાથે રિપીટ કરશો તો મજા આવશે. કંટાળો નહીં આવે, ઊંઘ નહીં આવે. ઊંઘ તો કોઈ નહીં અહીંયા ન આવે ને? હા, સમજાય? ઊંઘ ઉડી જાય ભાઈ. જ્ઞે પૂર્વક જે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પારિણામિક ભાવ, અને જ્ઞે પૂર્વક જે એ ઔદૈક ભાવ. જાણે લાનું શ્રદ્ધાન થાય, પહેલા તો જાણશે ને ઔદૈક ભાવ નું સ્વરૂપ કે દુઃખદાયી છે, કાટો થી પેદા હો જાતી, અત્યંત મલિન સંયોગી છે, એકાંત દુઃખરૂપ છે, વિભાવ છે, પરલક્ષી ભાવ છે, પરિભ્રમણ નું કારણ છે, અનંત પરિભ્રમણ નું કારણ છે. એ ઔદૈક ભાવ મારું સ્વરૂપ નથી, એ રાગાદી ભાવ થી હું જુદો છું, એવી અંદર માં સમજણ શ્રદ્ધાન થશે, પછી એના પ્રત્યે શું પ્રગટ થશે? હેયત્વ ભાવ પ્રગટ. શું પ્રગટ થશે? ચલો, વેરી ગુડ. થઈ ગયું આ? તો આ ઔદૈક ભાવ ની પરિભાષા થઈ અને ઔદૈક ભાવ ની વિશેષતાઓ થઈ. હવે આગળ આપણે હવે હમણાં બોર્ડ પર કરીએ છે, પરંતુ આપણે હવે ઔદૈક ભાવ ને સમજવાથી શું લાભ થાય? એક જ પોઈન્ટ છે, બહુ સરસ લાભ છે. શું લાભ થાય? આપણે ત્રણ ને કનેક્ટ કરશું. ઔદૈક ભાવ ને સમજવાથી શું લાભ થાય? શું લાભ થાય બોલો? સૌથી પહેલા તો આપણે પારનામિક ભાવ, ઔદૈક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવ એવી રીતના લિંક માં જશું એટલે આખી લિંક દે. સૌથી પહેલા પારનામિક ભાવ ને સમજવાથી શું લાભ થાય કે પારિણામિક ભાવનું સ્વરૂપ તો આપણે સમજશું ડિટેલમાં, પરંતુ એક બેસિક કે પારિણામિક ભાવને સમજવાથી આપણને એ સમજાય કે અનાદિકાળથી, એકદમ બેસિક એક જ પોઈન્ટ કહું છું, ડિટેલ આપણે કરીશું, અનાદિકાળથી હું ગાયક હતો. પારિણામિક ભાવને સમજવાથી શું લાભ થાય? પહેલો પોઈન્ટ સમજાય છે બધાને? અરે બોલો, જોશી બોલો એકવાર. પારિણામિક ભાવને સમજવાથી શું લાભ થાય? કે અનાદિકાળથી સંયોગ, સંયોગી ભાવ, શરીર, ઉદય, કર્મ, નિમિત્ત, ગતિ, યોનિ, ભવ, ભાવ, રાગ, દ્વેષ, વિકાર, પરદ્રવ્ય આદિની વચ્ચે રહેવા છતાં પણ હું ગાયક હતો. જલ્દી ફીલ કરો, સમજીને સાંભળો અને સમજો, અને એને મહેસૂસ કરો, એને ફીલ કરો. હું ગાયક હતો, હું ગાયક છું, અને હું પારિણામિક ભાવ સ્વરૂપી ગાયક રહીશ. બરાબર? આ પારિણામિક ભાવને સમજવાથી લાભ, કે હું ચૈતન્ય તત્વ હતો, હું ચૈતન્ય તત્વ છું, અને હું ચૈતન્ય તત્વ. આ પારિણામિક ભાવ. હવે ઔદૈક ભાવ, કે જો બહુ ગજબની વાત છે. આપણે એક ઉદાહરણથી લઈએ તો જેવી રીતના દૂધને આપણે ફાડીએ, દૂધને આપણે લીંબુ નાખીને કે દહીં નાખીને ફાડીએ ને, તો એ ફાટેલું દૂધ, સાંભળજો લિંક કહું છું, એ ફાટેલું દૂધ પાછું 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 ઓરિજિનલ જેવું દૂધ હતું એવું પાછું દૂધ થઈ શકે? એકવાર ફાટી ગયું પછી પાછું દૂધ થઈ શકે? ન થઈ શકે. લાખ કોશિશ કર્યા બાદ પણ એ જ્યારે પણ પાછું એ દૂધ રૂપે નહીં રહે, નહીં થઈ શકે. કરી શકશો પાછું? બોલો બોલો જલ્દી જલ્દી બોલો. પેલા ઉદાહરણને મહેસૂસ કરો, પછી સિદ્ધાંતમાં બહુ મજા આવે. તો ક્યારે પણ એ દૂધ જે ફાટી ગયું છે, એ દૂધ હવે એ બગડી ગયું છે, ફાટી ગયું છે, એ ક્યારે પણ દૂધ રૂપે પાછું નહીં થાય, એ શુદ્ધ નહીં થાય પાછું. એ તો નહીં થાય. અને અહીંયા શું કે છે, અહીંયા શું કે છે કે પર્યાયમાં ગમે તેવા ઔદૈક ભાવ, રાગાદી ભાવ, વિકારી ભાવ થવા છતાં પણ તને દુઃખ તો ક્યારે થવું જોઈએ? જયારે તારો પારિણામિક ભાવ પણ એ રાગાદીને વિકારી રૂપ થઈ ગયો હોય તો. સમજાયું? સમજાયું? એ થાય છે બોલો ક્યારે? ક્યારે થાય છે? રાગાદી વિકારી કે ઔદૈક ભાવ રૂપે પારિણામિક ભાવ ક્યારે નથી થતો. આ ખૂબી છે, આ વસ્તુનું આવું સ્વરૂપ છે, આવી સુંદર વ્યવસ્થા છે કે નિગોદમાં જવા વાળા પ્રણામ પણ હમણાં તું કરે, નરકમાં જવા વાળા પ્રણામ ઔદૈક ભાવની તીવ્રતા રૂપે પરણે, ગમે તેવા તીવ્રમાં તીવ્ર ઔદૈક ભાવ, મલિન ભાવ રૂપે પરણે, તો પણ તારો ગાયક ભાવ ક્યારે પણ એ ઔદૈક ભાવ રૂપે થવાનો નથી. તો ઔદૈક ભાવ સમજવાથી શું લાભ થયો? કે ગમે તેવા પ્રણામની વચ્ચે પણ એ પરણામ અનિત્ય હોવાના કારણે, એ પરિણામ એક સમય પૂરતા હોવાના કારણે, એ પરિણામ ઉત્પાદન સ્વરૂપ હોવાના કારણે એ પરિણામ છૂટી જાય છે, અને છૂટી ગયા બાદ પણ મારો ગાયક ભાવ તો એવો ને એવો હર સમય રહી જાય છે. ઔદૈક ભાવને સમજવાથી સૌથી મોટામાં મોટો લાભ. ન મજાય? અરે ન મજાયું તું, ન સમજાયું? સમજાયું અંકિતા બેન? સમજ માં ક્યાં બોલા? શું કીધું? કે ગમે તેવા વિચિત્ર ભાવ, આપણે શું કરીએ છીએ? આપણે ઔદૈક ભાવને જોઈને ડરી જઈએ, આપણે ઔદૈક ભાવને જોઈને મૂંઝાઈ જઈએ, પરંતુ અંદરમાં એ અભિપ્રાય, જ્ઞાનની જાગૃતિ અને જ્ઞાનનો વિવેક સદાકાળ રહેવો જોઈએ કે આ ઔદૈક ભાવ એ સમય આ પ્રકારનો આવવાનો હતો, અને એ આવ્યો અને ચાલ્યો ગયો, પરંતુ એ દરમિયાન મારા ગાયકને શું થયું? મારા ગાયકમાં ઔદૈક ભાવ પ્રવેશ્યો કે ન પ્રવેશ્યો? બોલો જલ્દી. તો ગાયકમાં એક સમય માટે પણ એ ઔદૈક ભાવ ક્યારે પણ પ્રવેશતો નથી. પોઈન્ટ સમજાયું? ખ્યાલ આવે છે? તો ઔદૈક ભાવની ને સમજવાથી હવે ઔદૈક ભાવ પછી આપણે સાયોક્ષમિક ભાવને સમજવાથી શું લાભ, એને આપણે કનેક્ટ કર. શું લાભ છે? ઔદૈક ભાવને પારામિક ભાવનું સ્વરૂપ આપણે જોયું. બરાબર? પારામિક ભાવ શુદ્ધ ભાવ, ઔદૈક ભાવ અશુદ્ધ ભાવ. પોઈન્ટ સમજાય છે? અને આ શુદ્ધ છે અને આ ઔદૈક ભાવ અશુદ્ધ છે એવો નિર્ણય કરવાની તારી જ્ઞાનમાં એવી ક્ષમતા, સાયોક્ષમિક જ્ઞાનની ક્ષમતા વર્તમાનમાં છે કે સાયોક્ષમિક જ્ઞાન દ્વારા એ અશુદ્ધ અને શુદ્ધ ભાવને સમજીને એની વચ્ચે પ્રજ્ઞાથી પટકીને એ ઔદૈક ભાવ હું નથી, એ પારિણામિક ભાવ હું છું એવો નિર્ણય સાયોક્ષમિક ભાવમાં કરી શકવામાં સમર્થ જીવ વર્તમાનમાં છે. પૂરું તો કરો. હા, થેન્ક યુ. પોઈન્ટ સમજાય છે? એવો છે, સામર્થ્યશાળી છે વર્તમાનમાં. શું સામર્થ્ય ના સાયોક્ષમિક ભાવમાં? બોલો જલ્દી. સાયોક્ષમિક ભાવ શું બતાવે છે? ગમે તેવો અદય ભાવ થઈ ગયો હોય, ગમે તેવો મલિન ભાવ થઈ ગયો, સામર્થ્ય ધ્યાનથી આપો. સાયોક્ષમિક ભાવ શું બતાવે છે? આપણને શું સમજાવે છે? સાયોક્ષમિક ભાવ થી શું શીખવા મળે છે? કે ગમે તેવો અદય ભાવ થઈ ગયો હોય, પરંતુ જે જાયક ભાવ છે, એ જાયક ભાવ નો જે સ્વભાવ નો અંશ છે, એ સ્વભાવ નો અંશ, જ્ઞાન દર્શન વીર્ય આદિ જે સ્વભાવ નો અંશ છે, સ્વભાવ નહીં સ્વભાવ નો અંશ, એ સ્વભાવ નો અંશ તો હરેક જીવ પ્રતિ સમય વ્યક્ત પ્રગટ રૂપે રહેવાનો જ છે. અરે સમજાય છે? શું કેવા માંગે છે? શું કીધું? પારિણામિક ભાવ સ્વભાવ છે, સાયોક્ષમિક ભાવ સ્વભાવ નો અંશ છે, ચૈતન્ય અનુવિધાયિક પરિણામ છે, ઉપયોગવાન માંથી નીકળવાનો ઉપયોગ છે, એ લક્ષ્ય નું લક્ષણ છે, એ અવ્યક્ત નું વ્યક્તપણું છે, એ શક્તિ ની વ્યક્તિ છે, એ પ્રાપ્ત ની પ્રાપ્તિ છે. તો એ સ્વભાવ નો અંશ ક્યારે ઢંકાશે? એ સ્વભાવ ક્યારે શિરોભૂત થશે? અરે બોલો, સ્વભાવ ક્યારે શિરોભૂત થશે? સ્વભાવ નો અંશ ક્યારે શિરોભૂત થશે? કેવા પણ અદય ભાવ હોય તો, ગમે તેવા અદય ભાવ ની વચ્ચે સ્વભાવ નો અંશ ખીલેલો રહેશે? નિગોદમાં પણ, નિગોદમાં પણ, નરકમાં પણ. સમજાય છે? તો એક સાયોક્ષમિક ભાવ બતાવે, એક સાયોક્ષમિક ભાવ થી શીખવા મળે છે કે સાયોક્ષમિક જ્ઞાન, એક સાયોક્ષમિક દર્શન, એક સાયોક્ષમિક વીર્ય, એ જ્ઞાન દર્શન વીર્ય જે સ્વભાવ ના અંશ છે, એ અંશ તો હંમેશા પર્યાય માં પ્રગટ રહેશે, રહેશે ને રહેશે, ગમે તેવો અદય ભાવ હોય તો. હવે એ સ્વભાવ નો જે અંશ છે, જે જ્ઞાન દર્શન નો વ્યાપાર છે, જે વીર્ય નો ભાર ખુલ્લો છે, એનું શું કર્તવ્ય છે? જલ્દી, એનું કર્તવ્ય શું છે? કે એ જ્ઞાન, એ જ્ઞાન નું એક કર્તવ્ય છે કે ઔદિક ભાવ અને પારિણામિક ભાવ વચ્ચે પ્રજ્ઞા છીનવી શકે. સમજાય છે? ત્રણ ત્રણ સમજાય છે, ત્રણ સમજાય છે. એ જ્ઞાન નું શું કર્તવ્ય છે? કે ઔદિક ભાવ અને પારિણામિક ભાવ વચ્ચે પ્રજ્ઞા છીનવી પટકી ને એ ઔદિક ભાવ થી જુદો હું જ્ઞાન ભાવ છું એવો નિર્ણય કોણ કરશે? એવો નિર્ણય એ જ્ઞાન કરશે, સયોક્ષમ જ્ઞાન કરશે, વીર્ય કરશે, એ જ્ઞાન દર્શન નો વ્યાપાર કરશે. ત્રણ સમજાયા, લાભ સમજાયા, પારિણામિક ભાવ, ઔદિક ભાવ અને સાયોક્ષમિક ભાવ. આપણી પાસે સાધન શું છે? હમણાં સાયોક્ષમિક ભાવ. હથિયાર શું છે? પ્રજ્ઞા કી સાધન. કઈ તમારું હોય, કઈ ટુકડા કરવા હોય તો કઈ સાધન તો જોશે કે નહીં? અરે બોલો, જોશે કે નહીં? તો કરવા છે બે ટુકડા. સાધન છે ઔદિક ભાવ ચાલુ છે, પારિણામિક ભાવ છે હર સમય, સાયોક્ષમિક નો ભાર છે, એ સાધન છે, હથિયાર છે, છે કારણ, છે કારણ. તો કે છે, એ કારણ વડે શું કરવાનું છે? કે કારણ વડે એ ઔદિક ભાવ અને પારિણામિક ભાવ ની ભિન્નતા કરી કાર્ય પ્રગટ કરવાની સામર્થ્ય આવે. કયું કાર્ય? કે ધર્મમય ઔક્ષમિક ભાવ અને સાય. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ વાત આપણે કહી બરાબર. ઓર હવે નેક્સ્ટ પોઈન્ટ, હમણાં સુધી આપણે શું કહી દીધી? ઔદિક ભાવ ની પરિભાષા, ઔદિક ભાવ ની વિશેષતા, ઔદિક ભાવ, પારિણામિક ભાવ અને સાયોક્ષમિક ભાવ ને સમજવાથી શું લાભ થાય છે. ત્રણ વાત આપણે કહી. ચોથી વાત, ઔદિક ભાવ નો કાળ. ઈજી થી લઈ લઉં છું પહેલા, પછી આપણે ચાર્ટ પર જઈએ. ઔદિક ભાવ નો કાળ, ચલો જલ્દી. ઔદિક ભાવ નો કાળ, ત્રણ અપેક્ષા આપણે કાળ ની ચર્ચા કરવાની છે. ત્રણ અપેક્ષા. સૌથી પહેલા ઔદિક ભાવ ના કાળ ની ચર્ચા આપણે અભવ્ય અને દૂરાદૂર ભવ્ય ની અપેક્ષા કરીએ. પહેલો પોઈન્ટ સમજાય છે બધાને? અરે બોલો. અભવ્ય અને દૂરાદૂર ભવ્ય. અભવ્ય કોને કહેવાય? જે જીવ ની, જો આ પોઈન્ટ હજી મને ક્લિયર અગર ન હોય, હશે જ બધાને, પણ કદાચ ન હોય તો ક્લિયર કરી દેજો. અભવ્ય કોને કહેવાય અને દૂરાંદૂર ભવ્ય કોને કહેવાય? અભવ્ય એટલે કે જે જીવની પર્યાયમાં, સમજાય છે? દ્રવ્ય સ્વભાવ તો બધાનો સમાન છે, અભવ્ય હોય કે ભવ્ય હોય કે નિગોદનો જીવ હોય કે સિદ્ધ ભગવાન હોય, દ્રવ્ય સ્વભાવની વાત જ નથી અહીંયા. અભવ્ય અને ભવ્ય ની જે વાત છે આપણે પારામિક ભાવ માં કરશું, પરંતુ જે જીવ ની પર્યાય માં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કે મોક્ષ જવાની કે ધર્મ પ્રગટ કરવાની જે જીવ ની પર્યાય માં યોગ્યતા જ નથી, યોગ્યતા જ નથી એને અભવ્ય કહેવાય. હા, મગનું કોયડું કોયડો માં ભાઈ ને કે કેટલું પણ ચીટી મારો, કેટલું પણ બાપો, પણ એ ક્યારે પણ ચડે નહીં, તો એ અભવ્ય. અને દુરાંગુર ભવ્ય એટલે કે જે જીવ ની પર્યાય માં યોગ્યતા તો છે તમને તેથી પ્રગટ કરવાની, પરંતુ એની યોગ્યતા નો ક્યારે પણ સદુપયોગ કરીને તમને તેથી પ્રગટ નહીં કરે એને કહેવાય દુરાંગુર ભવ્ય. તો એ અભવ્ય અને દુરાંગુર ભવ્ય ની અપેક્ષા એ અદૈત ભાવ નો કાળ. અરે વાહ, વેરી ગુડ. અનાદિ આનંદ, સમજાય છે? અનાદિ આનંદ, કારણ કે સંસાર નો ક્યારે અંત આવવાનો નથી. અભવ્ય અને દુરાંગુર ભવ્ય, સંસાર નો ક્યારે અંત આવવાનો નથી. ધર્મ ની શરૂઆત ક્યારે થવાની, સમ્યક દર્શન ક્યારે પ્રગટ કરી શકવામાં સમર્થ એની પર્યાય ની યોગ્યતા જ નથી, એની સામર્થ પર્યાય ની યોગ્યતા માં નથી. તો આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તો કે જે ભવ્ય જીવ છે એ અપેક્ષાએ, એની અપેક્ષાએ અદૈત ભાવનો કાળ. વેરી ગુડ. અનાદિ, જેને આવડે બોલી શકો છો, છૂટ છે, મૌન તો નથી ને કોઈનું? ના, કોઈને નથી. ચલો સરસ, તો બોલજો. અને અનાદિ શાંત, કોની અપેક્ષાએ? વેરી ગુડ. ભવ્ય જીવ ની અપેક્ષાએ અનાદિ શાંત. તો કે અનાદિ જીવ અદૈત ભાવ છે, પરંતુ જયારે આ પ્રજ્ઞા ચૂની પટકી ને અદૈત ભાવ થી જુદો જાયક ભાવ અંદર માં પારણામી ભાવ હું છું એવી શ્રદ્ધા, એવું જ્ઞાન, એવું આચરણ પ્રગટ થશે ત્યારે અદૈત ભાવ નો અભાવ થશે કે નહીં? બોલો, કરવો છે? તો આવો ધીરો અવાજ હશે તો કોઈને નહીં થાય. હા, સમજાય છે? કરવો છે અદૈત ભાવ નો અભાવ, સંસાર નો અભાવ, સુખ ની પ્રાપ્તિ, સિદ્ધાલય માં જવું છે, તો પછી અંદર થી ઉત્સાહ આવવો જોઈએ, અંદર થી જોર કે અદૈત ભાવ થી જુદો ક્યારે ભાવ છે. આ ગુરુએ મને શીખડાયું છે, ગુરુ નો આ બોધ છે, આ 45 વર્ષના પ્રવચનો નો સાર છે, આ 9000 પ્રવચનો નો સાર છે, આ તીર્થંકરો અનંત તીર્થંકરો ની દિવ્ય ધ્વનિ નો સાર છે કે અદૈત ભાવ ની વચ્ચે પણ શું કેવો છે. તો આપણે પોતાને ને પરને અદૈત ભાવ થી જોઈએ છે એ આપણી સૌથી મોટી શું દેખાય છે આપણને? બોલો, આપણી દ્રષ્ટિમાં અદૈત ભાવ મુખ્ય થાય છે કોઈ જીવ ને જોઈને કે પારામિક ભાવ મુખ્ય થાય? ગુરુ ની દ્રષ્ટિમાં શું મુખ્ય થતું હતું, પારામિક ભાવ કે અદૈત ભાવ? અને આપણી દ્રષ્ટિમાં અદૈત ભાવ નહીં, ઉદય, સંયોગ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, એ સંયોગ મુખ્ય થાય છે આપણી દ્રષ્ટિમાં. આપણી મહિમા નો વિષય એ સંયોગ છે, આપણી મહિમા નો વિષય એ સંયોગી ભાવ છે. સંયોગક્ષમ જ્ઞાન ની મહિમા આવે છે, પરંતુ એ સહજ જ્ઞાન ની મહિમા નથી. કોની મહિમા આવે છે? સંયોગક્ષમ જ્ઞાન ની મહિમા આવે છે, અદૈત ભાવ ની મહિમા આવે છે, મંદ કે સાઈ ની મહિમા આવે છે, અને પૂજા ભક્તિ આદિ ના ભાવો ની મહિમા આવે છે. પરંતુ એ બધા થી જુદો, એ બધાને માત્ર જાણનાર, એ બધાનો જેમાં પ્રવેશ નથી થયો. આજનું ગુરુદેશ નું પ્રવચન એ અદૈત ભાવ, એ રાગાદી ભાવ, એ શુભ અશુભ ભાવ, એ પારામિક ભાવ માં પેટતા નથી, પ્રવેશ પામતા નથી, ઘૂસતા નથી, અડતા નથી, સ્પર્શતા નથી. એવો જે પારામિક ભાવ સ્વરૂપ ચૈતન્ય તત્વ હું છું, એની મુખ્યતા, એની ઉર્ધ્વતા રહેવી જોઈએ પોતામાં પણ અને પરમાં પણ. માફ કોનાથી કરીએ છીએ આપણે? અદૈત ભાવ થી માફ કરીએ છીએ પોતાનું અને, સમજાય છે? જે ચાલ્યા જાય છે, જે નષ્ટ થઈ જાય છે, એક સમય પૂરતા છે, ઔપાધિક ભાવ છે, જેનો ઉત્પાદ છે, જેનો વ્યય છે, જે સંયોગ છે, જેનો વિયોગ છે, જે પરલક્ષી છે, જે વિભાવ છે, જે મલિન છે, જે અપવિત્ર છે, જે અશુચિ છે, જે આશ્રમ છે, જે બંધ છે, જે પુણ્ય છે, જે પાપ ભાવ છે, એ પાપ ભાવ થી જુદો હું ક્યારે ભાવ છું એની મસ્તી, એની ખુમારી આખો દિવસ રેવી. ચલો આગળ. તો કાળ માં શું વાત કરી આપણે? બોલો. હા, ભવ્ય જીવ ની અપેક્ષા એ. હવે ત્રીજી અપેક્ષા કાળ માં કે અદૈત ભાવ ને અગર એક સમય ની પર્યાય થી જો, પોઈન્ટ સમજાય છે? ભૂતકાળ ની પર્યાય નો વર્તમાન ની પર્યાય માં, ભવિષ્ય ની પર્યાય નો વર્તમાન ની પર્યાય માં, तो एक समय की पर्याय की अपेक्षा है जो तो ए उदय भाव नो कार कितलो छे कितलो वेरी गुड सादी अने शांत एक समय की पर्याय की अपेक्षा है जो तो उदय भाव सादी शांत छे एनी शुरुआत छे अने एक समय नो जीवन काल छे अने एक समय बाद ए उदय भाव મલિન માનવું પોતાને એ માન્યતા જ વિકસાવ થશે ઔદૈક ભાવ આવે એની ના નથી અરે ઔદૈક ભાવ તો જાણીને પણ આવશે કે નહીં બોલો અરે આવશે કે નહીં બોલો પરંતુ જ્ઞાની એ ઔદૈક ભાવ થી પોતાને નિરંતર જુદા માનો જુદા જાણે છે જુદા અનુભવે છે જુદા મહેસૂસ કરે છે એ ઔદૈક ભાવ નું જ્ઞાનીને ચિંતા નથી ટેન્શન નથી ભય નથી એ રૂપ પોતાને માનતા નથી એ ભાવ આવીને ચાલ્યો ગયો એ મારા જ્ઞાન નું જે માત્ર છે એક સમય નું સત હતું એની યોગ્યતા થી જન્મ લે છે એની યોગ્યતા થી ટકે છે એની યોગ્યતા થી નષ્ટ થઈ જાય સમજાયું તો કાળ અપેક્ષા એ વાત છે બરાબર શું થયું કેટલી વાત કહી આપણે કેટલી વાત કહી આપણે પહેલા પરિભાષા પછી ઔદૈક ભાવ ની વિશેષતા પછી જલ્દી લાભ અને પછી હવે સંખ્યા ઔદૈક ભાવ માં રહેવા વાળા જીવો ની સંખ્યા ની વાત કરી સમજાય છે વિષય બધાને આજે સરળ છે સમજાય છે હજી ઊભી નથી થઈ હજી ચાર ચાલુ નથી કર્યો એટલે આનંદ લઈ લો પછી કે બહુ હાર છે પોઈન્ટ સમજાય છે ચાર હાર લાગે છે બધાને પણ હાર નથી એક્ચ્યુઅલી કઈ હાર નથી પાછું આપણે લાસ્ટ ટાઈમ નું રિવાઇઝ કરશું કે લાસ્ટ ટાઈમ ચાર્ટ કર્યો હતો ને યાદ છે કે નહીં તમે કીધું કયો ચાર્ટ કરો અમને યાદ જ નથી તમે છોડો ને હવે તમે ચાર્ટ ચાર્ટ કરો છો તમને યાદ જ નથી પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે આપણે વાત કરી હતી ને જીવ વિપાકી પૂતગળ વિપાકી પ્રકૃતિ ભવ વિપાકી ક્ષેત્ર વિપાકી હા યાદ છે ચલો હવે આપણે એક લાસ્ટ પોઈન્ટ લઈએ આમાં સંખ્યા અપેક્ષા ઔદૈક ભાવ ની ચર્ચા જલ્દી આપણે સૂત્ર બોલીએ છીએ તો આ સૂત્ર નું બીજો અધ્યાય નું પહેલું સૂત્ર શું બોલીએ છીએ ઔક્ષમિક શાયિકો ભાવો મિશ્રસ્વ જીવસ્વ સ્વતત્વ મોદય પારિણામિકો એ બોલીએ છીએ ને તો બોલો જલ્દી પહેલું શું બોલીએ આપણે ઔક્ષમિક ભાવ વાળા જીવ સૌથી ઓછા ક્રમ આ છે આ સંખ્યા અપેક્ષા એ સૂત્ર લખ્યું છે ઔક્ષમિક ભાવ વાળા ની સંખ્યા સૌથી એના કરતા વધારે શાયિક ભાવ વેરી ગુડ એના કરતા વધારે શાયિક ભાવ કેમ કારણ કે શાયિક ભાવ માં કોણ આવશે અરિહંત અને સિદ્ધ બધા આવી અરે અરિહંત અને સિદ્ધ કરતા પણ વધારે સંખ્યા વાળા શાયોક્ષમિક ભાવ વેરી ગુડ કેમ કારણ કે શાયોક્ષમિક ભાવ માં પહેલા ગુણસ્થાન થી લઈને બારમા ગુણસ્થાન સુધીના બધા જીવો આવી શાયોક્ષમિક ભાવ થી વધારે ઔદૈક ભાવ વાળા ની સંખ્યા કેમ કારણ કે ઔદૈક ભાવ માં પહેલા ગ્રહસ્થાન થી લઈને 14મા ગ્રહસ્થાન સુધી ના જીવો આવે આ બધું થઈ ગયું છે પેલા કઈ નવું નથી પહેલા બીજા લેક્ચર માં બધું થઈ ગયું છે હે પણ હવે પહેલા બીજો લેક્ચર હવે તમે કહેશો ક્યારે થયો તો પોઈન્ટ સમજાય છે પરંતુ થોડું યાદ રાખશો તો બધું તમને સમજાશે શું કીધું કે સૌથી ઓછા જીવો ને બોલો જલ્દી એક વાર રિપીટ કરી યાદ કરીએ સૌથી ઓછા જીવો એના કરતા વધારે કેમ કારણ કે ઔદૈક ભાવમાં પહેલા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધીના જીવો આવે અરિયંત અને અરિયંત ભગવાન સિદ્ધ નહીં અરિયંત ભગવાન 13 અને 14 ગુણસ્થાનમાં 13 અને 14 ગુણસ્થાન વાળાને પણ ઔદૈક ભાવની આપણે હાજરી જોઈએ છીએ જોશું હવે કેવી રીતના છે તો આ થઈ ગયું તો સંખ્યા એના કરતા વધારે લાસ્ટ ભૂલી ગયા આપણે કહેવાનું પારિણામિક ભાવ કેમ કારણ કે નિર્દોષ થી લઈને સિદ્ધ જીવ માત્ર માં પારિણામિક ભાવ જોવામાં આવે જીવ જુદો અને પારિણામિક ભાવ જુદો નહીં બોલો જીવ જુદો અને પારિણામિક ભાવ જુદો હું જીવ છું અને મારામાં પારિણામિક ભાવ છે સાચું કે ખોટું ખોટું અરે હું જીવ છું અને મારામાં પારિણામિક ભાવ છે એમ કે હું જીવ જ પારિણામિક ભાવ સ્વરૂપે છું वो भेद नहीं करो हूँ जीव ने मारा मैं पारनामिक भाव ना ए पारनामिक भाव स्वरूप आटलू समझायु एकदम बराबर ओके चलो हवे आपणे मारे जे मेन विषय चालू करो छे एनी पहला आ एक चार्ट तो जरा मारे करवो ज पड़शे के तमने एनी जे आखी भूमिका छे ए समझा पछी आपणे भाव दीपिका कयो ग्रंथ आपणे लास्ट टाइम कीधुं तुं भाव दीपिका ग्रंथ ना आधारे आजे आपणे ओदय भावना केम लेवी होली पहला केटला भेद छे हा ए बोली जईए पहला पछी आपणे चार्ट करीए केटला भेद छे
हा बोलो
कोण होय छे की भेद
चार गति चार गति चार कषाई चौलेशिया चौलेशिया
कोने याद छे एक विषय क्वीन
हाँ
એટલે વેરી ગુડ તો નહીં ત્રણ ચાર હાથે ઉપર ચાલે પણ અમને યાદ થઈ જાય ઓકે હવે હું આ સ્ટાર્ટ કરું છું જે આપણે લાસ્ટ ટાઈમ કર્યો હતો જે લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યો હતો એમાં સૌથી પહેલા આપણે ચાલુ કર્યું હતું આપણે આજે બેઝિકલી એકવીસ માંથી પાંચ ભેદ સમજવાના છે પાંચ ભેદ ની ચર્ચા કરવાની છે એક ઔદૈક ભાવના એકવીસ ભેદ માંથી પાંચ ભેદ ની ચર્ચા કરવાની છે બરાબર છે પાંચ થયા તો કે ચાર ગતિ સંબંધી ઔદૈક ભાવ જેનું આપણે સ્વરૂપ સમજે છે અને એક મિથ્યા વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધીસ વન આટલું કરવાનું છે ઓકે ચલ હવે આપણે પહેલા આવી જઈએ આપણા ચાર્ટ ઉપર સૌથી પહેલા આપણે એન્યુઅલ શું લખ્યું હતું અઘાતી કર્મ હવે હું બેઝિક માં નથી લખી બધાને ખબર છે કર્મ એના બે ભેદ ઘાતી તમે બધા લાગશે મારા ચાર્ટ વખતે અઘાતી ચલો અઘાતી અને અઘાતી તો હવે આપણે અઘાતી કર્મ ની ચર્ચા કરીએ અઘાતી કર્મ ના કેટલા ભેદ છે સોળ ભેદ થી ગાઉ છું તો તમને એક આખું ફ્લો સમજાય ચાર છે નામ વેદનીય આર્ય નામ અને બોલ વેદનીય બોલજો મારી સાથે વેદનીય આયુ નામ અને ગોત્ર બરાબર છે વેદનીય આયુ નામ અને ગોત્ર હવે આપણે ચર્ચા કોની કરવાની છે બેઝિકલી નામકર્મ સમજાય છે બધાને એક એક પોઈન્ટ નામકર્મ ના કેટલા ભેદ છે બરાબર છે આપણે ઔદૈક ભાવ સમજવાનો છે બરાબર આ ઔદૈક ભાવ છે તો આ જીવ નો ભાવ છે બરાબર અહીંયા આપણે વાત કરીએ છીએ કર્મ ની પરંતુ જીવ અને કર્મ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કર્તા કર્મ સંબંધ નથી આટલું સમજાય છે બધાને ખ્યાલ આવે છે તો હવે આપણે ઔદૈક ભાવ ની ચર્ચામાં ચાર ગતિ સંબંધી જીવ ના ઔદૈક ભાવ સમજાય છે ગતિ એ જીવ આ ચાર ગતિ માં જે ગતિ છે એ જીવ નો ઔદૈક ભાવ છે કે જીવ ચાર ગતિ બોલો ચાર ગતિ ના નામ મનુષ્ય દેવ બરાબર છે તો મનુષ્ય નામ જીવ નો ઔદૈક ભાવ જીવમાં મનુષ્ય નામ ઔદૈક ભાવ ની ઉત્પત્તિ થાય છે એનું સ્વરૂપ સમજાવ્યું છે બહુ સરસ કર્યું છે અમે વાંચી છું પાંચ જ મિનિટ એટલે અમે ખાલી અટલે ભેદ બનાવવા બરાબર હવે આમાં આપણે શું શીખ્યા હતા આમાં આપણે શું શીખ્યા હતા કે આ 93 માંથી હવે આપણે જોઈએ છીએ કર્મ આ બે સેપરેટ છે હા આ કર્મ ની વાત છે આ જીવ ની વાત છે સમજાય છે ને તો આપણે કર્મ પર આવીએ તો 93 ભેદ જે નામ કર્મ ના છે એમાંથી જેને ખ્યાલ છે બધાને ખ્યાલ છે ચાર ગતિ સંબંધી નામ કર્મ છે બરાબર છે ચાર ગતિ સંબંધી નામ કર્મ છે બરાબર તો આમાં શું હોય તો મનુષ્ય ગતિ નામ કર્મ શું બોલવાનું આખું મનુષ્ય ગતિ નામ કર્મ સિરિયલ ગતિ નામ કર્મ એ ગતિ નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ અહીંયા શું બોલ્યા મનુષ્ય નામ ઓલાઈ ભાવ તેમ જ બે નામ પરંતુ અહીંયા શું બોલવાનું ઉત્પન્ન થાય છે અને આ વિભાવના આગળમાં સમજવા માટે એકવીસ ભેદ કર્યા છે પરંતુ ખરેખર આ વિભાવના કેટલા ભેદ છે ઔદૈક ભાવના તો કે અસંખ્યાત લોકો સોરી સમજાય છે કે હવે જો આપણે આમાં આવીએ
અને આ શું છે મનુષ્ય ગતિ નામ કર્મ. અને ગતિ જે નામ કર્મ છે, ગતિ નામ કર્મ, એના આપણે ચાર શીખ્યા હતા. એક જીવ વિપાકી, જીવ વિપાક બરાબર, વિપાક એટલે જેનો વિપાક, જેનો ઉદય જીવ માં આવે એવી પ્રકૃતિઓ. હિમસરતી ખંડન છે એ ભૂલતા નહીં. ઓકે, તો જેનો વિપાક જીવ માં આવે એ જીવ વિપાકી પ્રકૃતિઓ કહેવાય. હવે જનરલ આપણે શું શીખીએ કે જનરલ આપણે શું ખબર છે કે અભાગી નો સંબંધ કોની સાથે છે? જનરલ તો કે અભાગી નો સંબંધ સંયોગ સાથે છે, અને ઘાતી કર્મ નો સંબંધ જીવના ગુણો સાથે છે. સમજાય છે? તો આપણે જનરલ એમ શીખ્યા છે કે અભાગી નો સંબંધ સંયોગ સાથે છે, કે અભાગી ના ઉદયમાં આપણને સંયોગો મળે. જનરલ એક છે, જનરલ સ્વરૂપ છે, પરંતુ સૂક્ષ્મતા થી કર્મ નિયોગ નો અભ્યાસ કરો તો નામ કર્મ ની આવી જે પ્રકૃતિઓ છે કે અભાગી ની જે સ્થિતિ છે 101 પ્રકૃતિ છે, એમાં ઘણી બધી પ્રકૃતિઓ, અભાગી ની ઘણી બધી પ્રકૃતિઓ જીવ વિપાકી છે. આ થોડું થિયરી છે, અમે આપણે પ્રેક્ટિકલ કરશું, પણ આ સમજવું જરૂરી છે. સમજાય છે? તો ઘણી બધી પ્રકૃતિ કેવી છે? પછી બીજું આપણે શું શીખ્યા હતા? ઘણી બધી પ્રકૃતિઓ વેરી ગુડ, ઉત્તર વિપાકી છે. પછી આપણે ત્રીજું શું શીખ્યા હતા? ભાવ વિપાકી અને ચેતોનું ક્ષેત્ર વિપાકી. આપણે આ ચાર નું સ્વરૂપ શીખ્યા હતા. આટલું સમજાયું? બરાબર છે. હવે આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. રાજા કઈ મોહિની તું મત દીધે જીવ વિપાકી એટલે એનો અર્થ શું થયો? કે છે તો એ અભાગી ની પ્રકૃતિ નામ કર્મ, અને એ નામ કર્મ નો ભેદ ગતિ, પરંતુ એ ગતિ નામ કર્મ એ જીવ વિપાકી હોવાના કારણે એનો સંબંધ કોની સાથે છે? કે જીવ ના પરણો સાથે. કોની સાથે છે? સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એનો કેવો સંબંધ છે, શું સંબંધ છે, શું સ્વરૂપ છે, કેવો નિમિત્તાનુસિક સંબંધ છે, અહીંયા કયા એવા પરણો થાય છે, એ પરણો ની ચર્ચા આપણે કરવાની છે. કારણ કે આપણો સંબંધ ને આપણું પ્રયોજન તો આપણા પરણો સાથે, પણ કર્મ માં પણ શું સ્થિતિ છે આપણે સમજીએ. આટલું સમજાયું? બોલો જલ્દી. અભાગી કર્મ એનો ભેદ, નામ કર્મ બોલો બોલો, નામ કર્મ ના કેટલા ભેદ, ટોટલ અભાગી ના, મૂળ અભાગી ના, મૂળ અભાગી ના, ટોટલ ટોટલ કર્મ 147 ઘાતી, 101 અભાગી, મૂળ પ્રકૃતિ ચાર, એમાંથી કઈ ના, એના કેટલા ભેદ 90, એમાં કેટલા ભેદ ચાર, કયો ગતિ નામ કર્મ એ જીવ વિપાકી છે કે પુત્ર વિપાકી? જીવ વિપાકી. એનો અર્થ શું? એનો અર્થ શું? કે એનો ઉદય એમાં આવશે જીવમાં, જીવમાં આવશે એટલે શું થશે કે આ જીવ વિપાકી એટલે મનુષ્ય, મનુષ્ય ગતિ નામ કર્મ નો ઉદય આવતા એ ઉદયમાં જોડાતા જીવમાં મનુષ્ય, મનુષ્ય ઉદય ભાવ ની ઉત્પત્તિ. લાંબુ થઈ ગયું. અગાતી કરવાની મૂળ પ્રકૃતિ ટોટલ કઈ વાત લીધી? નામની કેટલી? 93 માં કેટલી? ચાર. કઈ? ગતિ નામ કર્મ ચાર, ગતિ નામ કર્મ પાંચ, અંતર કરી લો પાંચ, શરીર નામ કર્મ. સમજાય છે? 93 માંથી ચાર ગતિ નામ કર્મ ની વાત કહી દીધી અને પાંચ શરીર નામ કર્મ ની વાત કહી દીધી. આ જે પાંચ શરીર નામ કર્મ છે એ શરીર નામ કર્મ એ પુત્ર વિપાકી છે, ગતિ નામ કર્મ એ જીવ વિપાકી છે. આ શરીર નામ કર્મ ના ઉદયમાં જીવ ને શરીર નામ કર્મ છે ને ઓદારિક શરીર, તો ઓદારિક શરીર નામ કર્મ પાંચ શરીર છે ને, પાંચ શરીર ઓદારિક વૈદિક આરબ તેજસ અને કાલમન, તો એ ઓદારિક શરીર નામ કર્મ નામ ઉદયમાં જીવ ને આ મનુષ્ય નામક ઓદારિક શરીર મળે છે. કોણ સમજાયું? ઓદારિક કયું શરીર છે આપણું? આમાં સંયોગમાં આપણું છે, આપણું છે, તારું છે, વાલું છે, બોલો હતું ને, કેમ બોલો તો? હું તો બોલી આપણું શરીર, આપણને કહ્યું આપણું શરીર કયું છે, આપણું શરીર આપણું કયું છે, અને જેને હું કહ્યું છે આપણું કયું છે? ગણવામાં આવશે, પણ સમજવાનું છે કે આ શરીર જે ઓદારિક શરીર આજે નો કર્મ આજે પૂતલ કરવાનો સ્કંધ આજે નો કર્મનો સંયોગ થયો એ આપણને ઓદારિક શરીર નામ કર્મના ઉદયમાં થયો છે. કારણ કે ઓદારિક શરીર નામ કર્મ એ પૂતલ વિવાદી છે એટલે એનો ઉદય તેમાં આવ્યો. અરે બોલો ને, મનુષ્ય ગતિ નામક ઔદૈક ભાવ અને ઔદારિક શરીર, આ શરીર જુદું છે. હવે સમજો, આ શરીર જુદું છે, આ ઔદૈક ભાવ જુદો છે અને આ પ્રકૃતિઓ જુદી છે. આ ઔદૈક ભાવ ભાવ કર્મ છે, આ શરીર નો કર્મ છે, આ પ્રકૃતિ કર્મ કર્મ. સમજાય છે? છૂટું પાડીને કહું છું બધું ક્લિયર. આ જીવ છે, આ જીવ આ જીવ, આ શરીર નો કર્મ, આ જીવ નો ભાવ ભાવ કર્મ અને આ કર્મ દ્રવ્ય કર્મ, ત્રણ થાય છે. નો કર્મ કર્મે હું માં કર્મ ને નો કર્મ છે હું આમાં અને આ મારામાં. નો કર્મ કર્મે હું બુદ્ધિ જાળવી જીવની અજ્ઞાની જાળવી તે રહે. કઈ વાત છે? તમે બોલો ને, તમે કહો ને, તમે સંભળાવો ને, તમે બોલો. મને કઈ વાત છે? તમે સાંભળી બોલો. અરે બોલો, મોહની સંભળે સમજાય છે? ખ્યાલ આવે છે? તો બોલો જલ્દી જલ્દી. અગાથી કર્મો ચાર, મૂળ ચાર, ટોટલ એમાં કયો કર્મ, એમાં કયું? 93. વેરી ગુડ. 93 માં ગતિ નામ કર્મ એટલે કેટલા ભેદ? ચાર. શરીર નામ કર્મ ના કેટલા ભેદ? શરીર નામ કર્મ, ગતિ નામ કર્મ. તમે કહેશો કેટલા દિવસ કરો છો? સમજાય છે? ચલો તો સમજાયું. તો આ જીવ વિભાગ એનો ઉદય ક્યાં આવશે? ઔદૈક ભાવ છે. ક્યાં આવશે? તેમાં આવશે જીવમાં. એનો સંબંધ કોની સાથે છે? જીવ સાથે. બરાબર. હવે આ કારણ આવી ગયું ને, હવે આ નવું શરીર કોના સંયોગમાં આવ્યું? જીવના સંયોગમાં આવ્યું ને. ઔદારિક શરીર, આ શરીર ના કર્મ ના ઉદયમાં ઔદારિક શરીર જીવના સંયોગમાં આવ્યું. તો હવે એ કેટલો ટાઈમ રહે છે? સમજાય છે? ટાઈમ, કેટલો ટાઈમ રહે છે એ આયુ કર્મ. અને એટલે માટે એ ભવ વિપાકી છે. આયુ કર્મ એ ભવ વિપાકી. કોઈ સમજાય છે? તો જીવ વિપાકી થઈ ગયું, પુત્ર વિપાકી અને ભવ વિપાકી, ત્રણ થઈ ગયા. સમજાયું? ત્રણ વાત ઉભી થઈ ગયા આપણે, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ. સમજાય છે? તો હું પારિણામિક ભાવ, આ ભાવ કર્મ થી, દ્રવ્ય કર્મ થી, નો કર્મ થી કેવો છું? ઔદૈક ભાવ થી પણ કેવો છું? આ ઔદૈક ભાવ મનુષ્ય, ઔદૈક ભાવ મનુષ્ય નામક ઔદૈક ભાવ થી પણ જુદો છું. અને ઔદારિક શરીર અને ઉદય, ત્રણ સાથે સમજાય છે? ઉદય, ઔદારિક શરીર અને ઔદૈક ભાવ. ઔદૈક ભાવ, ઔદારિક શરીર અને કર્મ નો પુલન, એ ત્રણે થી કેવો છું હું? આપણે ઔદારિક શરીર ને પોતાનું માનીએ છીએ, ઔદૈક ભાવ ને પોતાનું માનીએ છીએ અને આ કર્મ ના ઉદય ને આપણે પોતાનું માનીએ છીએ. તો એ સૌથી મોટું અજ્ઞાન છે. આ આખામાં આપણો પારિણામિક ભાવ સાથે ઉભો થવો જોઈએ. આપણે આ સ્વરૂપ સમજીએ છીએ આનાથી ભેદ વિજ્ઞાન કરવા માટે, આનાથી હું જુદો છું એ સમજવા માટે. આ ઉદય પણ મારા હાથની વાત નથી, આ ઔદૈક ભાવ પણ મારા હાથની વાત નથી, અને આ શરીર કેવું મળ્યું મળવું એ પણ મારા હાથની વાત. કોઈ સમજાય છે? અને આપણને શું રહે છે? થોડું શરીર મળી બોલતો, થોડું આમ બોલતો, થોડું આમ બોલતો. અરે બોલો, ખ્યાલ આવે છે? પરંતુ એને એ એ કહે છે કે ભાઈ તું ક્યાં જા? શરીર નામ કર્મ પાસે એ ડિપાર્ટમેન્ટ કોનું છે? જલ્દી નામ. આટલું સમજાઈ ગયું? તો આ ચાર પેલા નીચે આપણે કર્યું હતું, બરાબર. તો આ ચાર વિકાસ ની વાત કરી, આપણે અઘાટી કર્મ ની વાત કરી, એમાં આપણે આયુ કર્મ ની વાત કરી, નામ કર્મ ની વાત કરી. વેદનીય કર્મ ની વાત લઈ લઈએ તો વેદનીય કર્મ નો સંબંધ પણ કોની સાથે છે? તો કે બાહ્યમાં જે સંયોગો મળે છે, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે છે, તો એ સંયોગો સાથે એ વેદનીય કર્મ નો સંબંધ. હવે આપણી પાસે 10 મિનિટ છે, 5-10 મિનિટ, એમાં આપણે એક ખાલી પેરેગ્રાફ જે મારે વાંચવો છે એ પેરેગ્રાફ હું વાંચું છું. પેલા આ ચાર બધાને સમજાઈ ગયું? મનુષ્ય ગતિ કોઈ સિરિયસ ગતિ નો જીવ, જે ઉદાહરણ લઉં છું, કોઈ સિરિયસ ગતિ નો હાથી છે, હાથી બરાબર છે, અરે એનું મરણ થયું અને એ જે ટીરિયન ગતિ નું ઓદારિત શરીર છે એ છૂટી ગયું છે. ટીરિયન નું ઓદારિત શરીર છૂટી ગયું એટલે મનુષ્ય અને ટીરિયન છે ઓદારિત શરીર, દેવ અને નારકી ને વૈદિક શરીર તે ઓદારિત શરીર છૂટી ગયું, બરાબર છે. હવે એ વિઘ્ર ગતિમાં છે અને દેવ ગતિ નું આયુ આવ્યું છે અને દેવ ગતિમાં એનો જન્મ થવાનો છે, પણ વિઘ્ર ગતિમાં છે તો એ વિઘ્ર ગતિમાં એ આત્મા છે કે નહીં? શરીર અહીંયા છૂટ્યું, બીજું શરીર ભારત નથી કર્યું, પણ વિઘ્ર ગતિમાં આત્મા વિકાર છે કે નહીં? તો એ વિઘ્ર ગતિમાં આત્મા નો આકાર કેવો હતો? આયુ ચાલુ થઈ ગયું વિઘ્ર ગતિના પહેલા સમયે, આયુ ચાલુ થઈ ગયું દેવ ગતિનું, સમજો, આયુ ચાલુ થઈ ગયું દેવ ગતિનું હવે, પરંતુ હજી એ દેહ નું શરીર પ્રાપ્ત નથી થયું એટલે વિઘ્ર ગતિમાં એનો આકાર આત્મા નો હાથી છે, એને કહેવાય ગત્યાનું પૂર્વ. સમજાય છે? તો પૂર્વમાં કયો આકાર હતો? હાથી. તો વિઘ્ર ગતિના સમયમાં કોનો આકાર રહેશે? હાથી હોય. પછી દેવમાં જશે તો દેવ ગતિના જે શરીર છે એને પ્રાપ્ત થશે, તો એને કહેવાય ક્ષેત્ર વિપાકી. આ ક્ષેત્ર એટલે કે આ વિઘ્ર ગતિના ક્ષેત્રમાં એવું કેવું શરીર નો આત્મા નો આકાર છે. ચલો હવે આ થઈ ગયું ચાર. હવે આપણે આજે શું શીખવાનું છે? મેં શું કીધું તમને? પાંચ ઔદ્રિક ભાવ, પણ પાંચ તો નહીં થાય, મારે કરવાતા પણ પાંચ નહીં થાય, પરંતુ આપણે એક તો કરીએ. જુઓ કયા કયા લીધા ઔદ્રિક ભાવના ભેદ કયા લીધા? 10 મિનિટ છે આપણી પાસે, જલ્દી 8 મિનિટ છે, જલ્દી. ચાર ગતિ અને ચાર ગતિ, તો હવે હું ચાર ગતિ ની વાત ચાલુ કરું છું. ચાર ગતિ નામક ઔદ્રિક ભાવ અને ઔદ્રિક ભાવ ની ચર્ચા કરીએ છીએ. કેમ? કારણ કે ઔદ્રિક ભાવ ક્યાં ઉત્પન્ન થાય છે? જીવમાં. એ જીવ નો સ્વાભાવિક ભાવ છે કે વૈભાવિક ભાવ? વૈભાવિક ભાવ છે, સ્વાભાવિક નથી, વૈભાવિક ભાવ છે, બરાબર. તો હવે આપણે સૌથી પહેલા પ્રથમ મનુષ્ય ગતિ નામક ઔદ્રિક ભાવ ની ચર્ચા કરીએ. આજે એક કરશું આપણે, ઓકે. કયો લેવાનો છે? મનુષ્ય ગતિ નામક ઔદ્રિક ભાવ, બરાબર. હવે એની પરિભાષા જોઈએ, પેલા આપણી પરિભાષા શીખીએ, બરાબર. પહેલો ભાવ એ ગ્રીક માંથી, પહેલો ભાવ કયો? મનુષ્ય ગતિ નામક ઔદ્રિક. સમજાય છે ને બધાને? જો હવે સૌથી પહેલો એની પરિભાષા, પરિભાષા બોલું છું, તમે આ ચાર સાથે લિંક કરજો. મનુષ્ય ગતિ, ના વેરી ગુડ, મનુષ્ય ગતિ નામ કરો લીધું આપણે અહીંયા, સમજાય છે ને? મનુષ્ય ગતિ નામ કર્મ ના ઉદય નું, મનુષ્ય ગતિ નામ કર્મ ના ઉદય નું નિમિત્ત પામીને, નિમિત્ત પામીને જીવમાં ઉત્પન્ન થવા વાળા મનુષ્ય ગતિ સંબંધી ભાવ. શું કીધું? જલ્દી જલ્દી. મનુષ્ય, જો આમાં આખું તમને એટલું છૂટું સમજાશે, એ ઉદયની ભિન્નતા સમજાશે, એ ઉદયમાં જોડાવાથી થવા વાળા પર્યાયમાં ઔદ્રિક ભાવની ભિન્નતા સમજાશે, અને એ ઔદ્રિક ભાવથી હું આખો ભિન્ન, આખો ભિન્ન નિરાલો ચૈતન્ય તત્વ છું, એ પારિણામિક ભાવનું જોડાવ. તમને સમજાય છે શું કહું છું? ઉદય, ઔદ્રિક ભાવ અને એનાથી જુદો હું પારિણામિક. આપણો આખો ઉપયોગ એ ઔદ્રિક ભાવના પ્રવાહમાં છે કે નહીં બોલો? આપણી રૂચિ,
આપણો ઉપયોગ, આપણો પ્રવાહ, મહિમા, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, એટલે કે ઓદય ભાવ નીકાળે.
એમાં આપણું હું છે, એમાં આપણું એકત્વ છે, એને આપણે આપણું સ્વરૂપ માન્યું છે, એને આપણે પોતે કરતા માનીએ છીએ, એ રૂપ જ પોતાને અનુભવીએ છીએ.
સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ ઓદય ભાવ કેવો જુદો,
આ વાણી છે, આ શરીર છે, એવા ન કર્મ થી હું જુદો. આ શબ્દ બોલાય છે ને, આ ભાષા નીકળે છે ને, આ હાથ હલે છે ને, આ અંદર માં બોલવાનો ભાવ થાય છે ને, આ બધાથી હું કેવો છું? જુદો છું, ભિન્ન છું, ન્યારો છું. એવું વારંવાર અંદર માં જોડાવવું જોઈએ. આવું જોર અંદર માં આખું જીવન રહ્યું હશે, આવો અભ્યાસ રહ્યો હશે, તો આ સાતા ના ઉદયમાં આ શરીર આ નામ કર્મ ના ઉદયમાં પ્રાપ્ત, નામ કર્મ માં પણ શરીર નામ કર્મ ના ઉદયમાં પ્રાપ્ત ઓદારી શરીરમાં કઈ પણ થઈ જાય, કોઈ પરિસ્થિતિ બદલાઈ જાય, આનું સમજાય છે? રોગ ઘેરી લે અને ઉદયની વિચિત્રતા આવી જાય, પરિણામોમાં વિચિત્રતા થઈ જાય, પરિસ્થિતિમાં વિચિત્રતા આવી જાય, એ બધાની વચ્ચે તું અત્યંત ન્યારો છે એવો અભ્યાસ નિરંતર કર્યો હશે, તો આ ઉદયની વિચિત્રતા અને ઉદયના ફેરફારમાં તું સ્વસ્થ જાયક પારણામિક ભાવ કારણ પરમાત્મા બનીને ઉભો રહી છે. સમજાય છે કે ઉપરથી જાય છે? હું મારો આનંદ લઉં છું, તમે તમારો આનંદ લો, કારણ કે બધા આનંદ ના ધામ છે, આનંદ ની મૂર્તિ છે, સમજણ ના પિંડ છે. તો ન સમજાય, અરે ન કેમ સમજાય? કોણ સમજાય છે? તો શું આવ્યું? મનુષ્ય ગતિ નામ કર્મ ના ઉદય નું નિમિત્ત પામી ને ઘી માં ઉત્પન્ન થવા, ઉત્પન્ન થવા વાળા કે સદાકાળ રહેવા વાળા, ઉત્પન્ન થવા વાળા મનુષ્ય નામક ઉદય ભાવ, મનુષ્ય સંબંધી ઉદય ભાવ. આપણે મનુષ્ય ગતિ માં છે તો આપણું બિહેવિયર, આપણું ખાનપાન, સમજાય છે, આપણી ક્રિયા કે જે ભાવ, એ મનુષ્ય જેવી થશે કે ચિંતન જેવી થશે? અરે બોલો, મનુષ્ય જેવી થશે. તો એ મનુષ્યમાં કેવા પ્રકારના ભાવ હોય, કેવા પ્રકારના પ્રણામ હોય, એની ચર્ચા ભાવ દીપિકામાં કરી છે. ચારે ગતિ સંબંધી ના ભાવો ની ચર્ચા કરી છે, અને ચર્ચા કરીને એ ભાવો થી હું કેવો છું, જુદો છું, એનું જોર રહેવું જોઈએ. મારો પોઈન્ટ અહીંયા આ છે, ઓદૈક ભાવ ની ચર્ચા માં ઓદૈક ભાવ થી હું જુદો છું એ ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે. ઓદૈક ભાવ તો નિરંતર ચાલે છે, એ તો પરિચિત ભાવ છે, એ તો અનુભૂત ભાવ છે, એ તો કામ ભોગ બંધન ની કથા સમજાય છે ને? કાકા, શુદ્ધ પરિચિત અનુભૂત કામ ભોગ બંધન ની કથા, એ તો બધા સામી છે. એમાં શું નવું છે બોલો? અરે બોલો, છે નવું કઈ? શીખાવવું પડે છે કોઈને કે મનુષ્ય ની જેમ ખાઓ, પીઓ, કમાવો. અરે એમના ભાવો તો કુદરતી આવશે, સહજ આવશે ઓદૈક ભાવ, કારણ કે તું મનુષ્ય ગતિમાં છે, મનુષ્ય ગતિ નામનો ઉદય છે, અને એ પ્રકારના ઓદૈક ભાવ છે, તો એ ઓદૈક ભાવ સહજ છે. પરંતુ એ ઓદૈક ભાવ થી ભિન્ન હું ક્યારે છું એવો નિર્ણય કરવો, એ પૂછતા. સમજાય છે? હું પેરેગ્રાફ પાછું છું, જુઓ. મનુષ્ય ગતિ નામ કે ઉદય સે જીવ મનુષ્ય ગતિ પાતા હૈ, હિન્દી સમજાય ને બતા, વહા સભી ભાવ મનુષ્ય જૈસે હોતે હૈ. સમજાય છે? ઉદય ભાવ કેવા થશે? મનુષ્ય જૈસે હોતે હૈ. હવે એક એક પોઈન્ટ જુઓ. દ્રઢ ઉપયોગી હોતા હૈ, મનુષ્ય જીવ ની ચર્ચા ક્યાં સમજાય છે? આપણી ચર્ચા છે, આપણે હમણાં આ સંયોગ માં છે. એટલે દ્રઢ ઉપયોગી હોતા હૈ, કેવો ઉપયોગ હોય છે મનુષ્ય જીવનો, મનુષ્ય ગતિના જીવોનો? દ્રઢ ઉપયોગ. કઈ ખામ્યું હોય, કઈ ડિસાઈડ કર્યું હોય, તો બોલો, નાનો બાળક હોય અને એને ડિસાઈડ કર્યું કે ફર્સ્ટ આવી, તો એ આને છૂટકો કરે કેમ? કારણ કે જીવનો ઉપયોગ, એના પરિણામ સમજાય છે કેવા હોય? બોલો, ખુનખુન આચાર્ય 11 વર્ષ ની ઉંમર માં સમજાય છે દીક્ષા લેવાની દ્રઢતા અંદર માં લીધી, તો લીધે છૂટકો કર્યો કે નહીં બોલો? કે માતાના આંસુ ને જોઈને પીગળી ગયા? અરે બોલો ના. તો દ્રઢ ઉપયોગી હોતા. ધારણા જ્ઞાન બહુ જ હોતા હોય, અહીં ખાલી તમે પોઈન્ટ લખજો, લખવા હોય તો. ધારણા જ્ઞાન બોલો કેટલું યાદ રહે? 10 વર્ષ પહેલા ની વાતો યાદ રહે કે નહીં? યાદ રહે કે નહીં? કદાચ કાલ નો સ્વાધ્યાય શું આવ્યો હોય, કદાચ ન યાદ રહે. સમજાય છે? કાલે શું પોઈન્ટ આવ્યો સ્વાધ્યાય માં, એ ભૂલી જાવ, કદાચ યાદ કરવું પડે કે હા બરાબર, કાલે કાલે હતો, પેલા તો એમ હતું, હા કાલે હતો. સમજાય છે? અને હતું તો શું હતું, શું હતું, શું હતું? સમજાય છે? 10 વર્ષ પહેલા અગર કોઈએ કઈ કીધું હોય,
એ બરાબર યાદ છે કેમ? કારણ કે સમજાય છે એ ધારણા કેમ થવું જોતા હિસાબ બધો યાદ રહે કે નહીં દુકાનદારી નો બોલો એ બરાબર યાદ રહે એ ધારણા જ્ઞાન કેમ? કારણ કે ધારણા જ્ઞાન બહુ આગળ આપતો એટલે મનુષ્ય ગતિના જીવોને સ્વ પર થી પ્રવૃત્તિ કા જ્ઞાન બહુ કાળ તક યાદ રહે સકતા હે. સમજે છે? સ્વ પર એટલે કે આત્માની અનુભૂતિ થઈ હોય તો પણ એનો સ્વાદ એટલે એ તો અનુભૂતિ થઈ એટલે એક તો ધારા ચાલુ હોય છે. સમજે છે? તો એ બહુ કાળ તક રહે સકતા હે. ઉપાદે કા જ્ઞાન રહેતા મનુષ્ય ગતિ નો જીવ કમની પંચેન્દ્રિય છે હે ઉપાદે નું જ્ઞાન હે ઉપાદે કરવાની સામર્થ્ય જીવમાં જોવામાં આવે છે. આગળ બહુ સુંદર પોઈન્ટ છે સમ્યક્ત્વ વ્રત તપ ચારિત્ર ધારણ કરને કી શક્તિ હોતી હે. પોઈન્ટ સમજાય છે? મનુષ્ય ગતિના જીવને કેવી શક્તિ જોવામાં આવે છે? સમ્યક્ત્વ નહીં ખાલી વ્રત પણ તપ પણ. સમ્યક્ત્વ એટલે ચોથું ગુણ સ્થાન, વ્રત એટલે પાંચમું, તપ એટલે છઠ્ઠું, અને આગળ એ ધારણ કરીને સપક્ષની આગળ આવશે આમાં આગળ આવશે સપક્ષની માંગીને કેવળ જ્ઞાન પ્રાપ્ત અને સિદ્ધાલયમાં પહોંચી જવાની સામર્થ પણ એ મનુષ્ય ગતિના જીવમાં જોવામાં આવે. બોલો તેજલ ભાઈ સમજાય છે? પ્રસન્નતા થવી જોઈએ આપણે ખ્યાલ આવે છે સમજાય છે તો એ વાત આવી બરાબર. હવે આગળ પુણ્ય અધિકારી ક્રિયા ને દ્રઢ હોતા હે. કોઈ પુણ્ય ની ક્રિયા ઉપવાસ કરવો છે આ છોડી દેવું છે આ નથી ખાવું આ ખાવા યોગ્ય નથી આ સિલ્ક પહેરવા યોગ્ય નથી આ ભક્ષણ કરવા યોગ્ય નથી તો એકવાર ડિસાઈડ કર્યું તો એ જીવ ની એવી યોગ્યતા છે કે એ ક્રિયા માં કેવો રહેશે રહી શકે દ્રઢ રહી શકે એને કોઈ હલાવી ના શકે. સમજાય છે? પછી આગળ જીસકે અને આખું એક સ્વરૂપ જનરલ આપ્યું છે. ઓકે જો હવે આમાં તમને મજા આવશે આ બધી વાતોમાં અન્નપાન મેવા મિષ્ઠાન અને દૂધ આદિ થી બનેલી બધી વસ્તુઓ કા સ્વાદ પૂર્વક ખાન પાન હોતા હે. આ ઔદૈહિક ભાવ છે આ મનુષ્ય સંબંધી નો ઔદૈહિક ભાવ છે કે આ પ્રકારે વસ્તુઓની સામગ્રી લાવીને એ બનાવીને સ્વાદ પૂર્વક આનંદ પૂર્વક મજા લઈને ખાઈ શકવાનો એવો પ્રકારનો ઔદૈહિક ભાવ મનુષ્ય ગતિના જીવોને જોવામાં આવે છે. પરંતુ એમાં આનંદ છે કે નહીં બોલો જલ્દી જલ્દી. એ ઔદૈહિક ભાવ આવે છે પરંતુ આવશે બનાવવાનો ખવડાવવાનો ખાવાનો એ પ્રકારનો, પરંતુ એનાથી હું કેવો છું એવો નિર્ણય અંદરમાં રહેવો પ્રેક્ટિકલ છે ભાઈ. સમજાય છે? આગળ જુઓ હાથ કે દ્વારા મુખ મેં કૌલાહાર હોતા હે. કેવી રીતના ખાય? આવો પ્રકારનો ઔદૈહિક ભાવ. સમજાય કે કિલિયન ગતિ જેવો નહીં કેવો મનુષ્ય ગતિ જેવો કે કૌલાહાર હાથમાં ભોજન લઈને કૌલાહાર હોતા હે. અગ્નિ આદિ સે પકા સમજાય છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કી મર્યાદા સહિત ભોજન આદિ ગ્રહણ હોતા હે. સોના બેઠના ખડા હોના ચલના ભય હોને પર છિપ જાના ભાગ જાના ઇત્યાદિ ક્રિયાએ ભી મનુષ્ય સમાન હોતી હે. સમજાય છે? તો બતાવું શું છે આમાં? આ ક્રિયાઓનું સ્વરૂપ નથી બતાવું કે કેમ ખાવો છો ને કેમ ઉઠો છો ને કેમ બેસો છો. આ બધી ક્રિયા જડની છે. આ ખાવા ઉઠવા બેસવાનો ભાવ ઔદૈહિક ભાવ છે, બનાવવાનો ભાવ ઔદૈહિક ભાવ છે, એ સામગ્રી જડની છે એ બનાવવાનો ભાવ ઔદૈહિક ભાવ છે, એ અશુભ ભાવ છે એ અશુભ ઔદૈહિક ભાવ છે. પરંતુ એનાથી જુદો હું પારમિક ભાવ છું એવો નિર્ણય નથી થતો એટલે ઔદૈહિક ભાવમાં જીવ શું કરે છે વહી જાય. સમજાય છે? આ વર્ડ છે વાંચું આમાંથી સમજાય છે? ખ્યાલ આવે છે? જો કેટલું બધું લખ્યું છે જીસકે અક્ષર સહિત વાંચન હોતા હે. અક્ષરો નું વાંચન કરવાની યોગ્યતા મનુષ્ય ગતિના જીવમાં છે. ભલે આપણે વાંચન બહુ ટાઈમ ન મળે એટલે આપણે કરીએ નહીં. સમજાય છે? ગ્રંથોના ગ્રંથો આચાર્ય લખી ગયા છે, પરંતુ વાયમે ટાઈમ બરાબર છે લખી ગયા. તમારી વાત સાવ સાચી છે, આચાર્ય લખી ગયા કારણ કે આચાર્યને જંગલમાં સમજાય છે. પણ તમે અમને પ્લીઝ અમારું જો તમે શેડ્યુલ અમારા બાળકો અમારું ઘર કુટુંબ એટલે બધું વાંચ્યું તો જોઈએ વાંચ્યું તો જોઈએ જ વાંચ્યું તો પણ અમને એટલો બધો ટાઈમ સમજાય છે. અને ઘણા તો એવા પણ જોવામાં આવે છે કે ભાઈ મરવાની પણ હમણાં તો ટેક્સ સીઝન છે ને ટેક્સ સીઝન છે હમણાં ટેક્સ સીઝન કાં હશે ને ટેક્સ સીઝન ટેક્સ રિટર્ન હમણાં તો મરવાની પણ ફુરસત નથી. આચાર્ય કે છે તને મરવાની ફુરસત નથી તો તું એવી જગ્યાએ પહોંચી જશે જ્યાં તને મરવાથી ફુરસત નિગોદમાં એક શ્વાસમાં 18 વાર મરવાથી ફુરસત લેવા હમણાં મરવાની ફુરસત અહીં સમજાય કે આ ઇન્દ્રિયો નો દુરુપયોગ કરશું તો કુદરત આ ઇન્દ્રિયો છીનવી લે. કુદરત કે છે એમ પણ સ્ટોક ઓછો છે ભાઈ આંખ નાક કાન નો, અને અગર તને આપી દઈએ ને તો દુરુપયોગ કરે તો તને કેમ આપીએ? એને આપીએ કે જેનો સદુપયોગ કરીને એ ઇન્દ્રિયો થી પણ પાર અતિન્દ્રિય મહાપદાર્થ નો અનુભવ કરીને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ માં વિરાજમાન થઈ જઈએ થઈ જાય એવા જીવને ઇન્દ્રિય મળે. નથી સમજાતું? અરે સમજાય છે કે નહીં? ચલો આગળ જલ્દી જલ્દી. ગુણ દોષ કા વિચાર, મનુષ્ય ગતિ નો જીવ ગુણ દોષ નો વિચાર કરી શકવામાં સમર્થ છે. સમર્થ છે ને, પરંતુ કરતો નથી, વાત જુદી છે. અહીંયા તો સમર્થ છે કે ગુણ અને દોષ નો વિચાર કરી શકે. અતીત કાલ કા યાદ કરના, ભવિષ્ય કાલ મેં યાદ રખના. અરે આત્મા નું સ્વરૂપ ભણતો થોડુંક યાદ રાખતો તો આખા દિવસ માં એનું ભોજન ચાલશે. અહીંયા ઉઠીને જેમ ઓલા ચોપાટી પર જઈએ અને ઉભા થઈએ તો કેમ ઉભા થાવ? સમજાય છે? ચલો પછી ચલો ઉભા ગોળા ગોળ્યા ચલો જલ્દી. સમજાય છે? તો એ બધું અહીંયા ભૂલી જશો તો આખા દિવસ માં યાદ થોડું બે પોઈન્ટ તો યાદ રહેવા જોઈએ. ને એવી યાદ રાખવાની સામર્થ અને શક્તિ મનુષ્ય ગતિના જીવમાં જોવામાં આવે છે. સમજાયું? પછી ભય આદિક થી છૂપ જાણા, ભય આદિક ના જે કારણ મળતા છૂપી જવું, ભાગી જવું, મિટાને કા ઉપાય કરના, એ બધા ભાવો અદૈત ભાવો મનુષ્ય ગતિમાં જોવામાં આવે છે. પરિગ્રહ સંગ્રહ કી ઈચ્છા, સમજાય છે? પરંતુ જેટલું જોવે એટલું પરિગ્રહ. આ જો અહીંયા તો લખ્યું છે પરિગ્રહ સંગ્રહ, સર્વ પરિગ્રહ સંગ્રહ, અને બહુ આરામ બહુ પરિગ્રહ નરક ગતિ નું કારણ છે. એની ચર્ચા કાલે કરી. એટલે જેટલું આવશ્યક છે એટલું પરિગ્રહ સંગ્રહ કરવાની ઈચ્છા, એ પ્રકારનો અદૈત ભાવ જોવામાં આવશે. બરાબર? પછી ઠીક છે. આ બધું વસ્ત્રાભૂષણ શ્રંગાર આદિ સે મંડિત હોને કી ઈચ્છા, આવા પ્રકારના અદૈત ભાવ છે. પણ અદૈત ભાવમાં શું કહે છે? જીવ વયો જાય એમાં શું માને છે? મજા માને છે. આવે છે કે નહીં? જીતકે શ્રંગારો ને મેરા યમયા જીવન ધુર્જાર. અમે શ્રંગાર કરશું ને અમે આ લીટી ગાશું. અરે એવું ન હોય ભાઈ, શ્રંગાર કરશું ને લીટી ગાશું એમ ન હોય. સમજાય છે? અરે ભેદ ક્યાં કરો? આવો ભાવ આવે પણ આવે કે આવો જોઈએ ને અમે મજા માણીને ને પુષ્ટ કરવો જોઈએ. વાત ક્યાં પણ સમજાય છે? હું શું કહેવા માંગુ, જયારે વૈરાગ્ય અંદર માં વિરક્તા, આ દેહ પ્રત્યેની વિરક્તા, આ દેહની અસારતા, આ દેહની ભિન્નતા કે જેનો શ્રંગાર કરવાનો ભાવ, આ દેહ છે એ ઓદારિક શરીર છે અને દેહને શ્રંગાર કરવાનો ભાવ એ ઓદૈક ભાવ છે. અને એ ઓદૈક ભાવ દુઃખ નું કારણ છે કે સુખ નું કારણ? મજા આવીને તૈયાર થઈને આવીએ તો ના આવે, મજા આવે બોલો. દુઃખ નું કારણ છે કે સુખ નું કારણ? એ દુઃખ નું કારણ છે. અને એનાથી જો હું પારામિક ભાવ છું, એ પારામિક ભાવ ની દ્રષ્ટિ થતા, અદેહી તત્વ ની દ્રષ્ટિ થતા, અચરી તત્વ ની દ્રષ્ટિ થતા, આ દેહ થી વિરક્ત આવશે કે નહીં બોલો? કે શ્રંગારો મે મેરા યહ મહંગા જીવન ધુલ જાતા અત્યંત અસુચિ જળ કાયા છે ઇસ ચેતન કા કૈસા નાતા. તો એ પ્રકાર ઘર મંદિર આદિ માં, ઘર મકાન આદિ માં રહેવાનો ભાવ, માતા પિતા ભ્રાતા સ્ત્રી પુત્ર આદિ સાથે રહેવાનો ભાવ, એ પ્રકારના અદૈત ભાવ મનુષ્ય ગતિ માં જોવામાં આવે છે. તો એ પ્રકારની થોડી થોડી આમાં ઘણી બધી ચર્ચા કરી છે, પણ બધું સરળ છે. તમે અગર તમારી પાસે આ ગ્રંથ હોય કે વેબસાઇટ પર તમારા ગ્રંથ હશે તો તમે વાંચશો તો તમને આમાંથી ઘણું મળશે. લાસ્ટ પેરેગ્રાફ ખાલી વાંચીશું. ઉપશમ શ્રેણી મનુષ્ય ગતિ, ઉપશમ શ્રેણી શપથ શ્રેણી મેં આરૂઢ હોતા હૈ કર્મ કા નાશ કરકે મુક્તિ હોને કી શક્તિ યુક્ત હોતા હૈ. આપણે તો આપણું ગ્રહણ કરવાનું. એ બી યોગ્યતા છે મારામાં કે ઉપશમ શ્રેણી શપથ શ્રેણી ચડીને હું મોક્ષમાં કર્મ નો ભાવ કરી મુક્ત દશા પ્રાપ્ત કરને કા સામર્થ્ય વર્તમાન મેં શક્તિ અપેક્ષા હે. અને એનો વિશ્વાસ કરતા સમય આવતા પર્યાયમાં પણ એવી વ્યક્તતા પ્રગટતા થયા વગર રે ઇત્યાદિ ભાવ જીવ કે મનુષ્ય ગતિ સંબંધી મનુષ્ય ગતિ નામ કર્મ કે ઉદય સે હોતે હૈ. ये मनुष्य गति, ये मनुष्य गति भाव चारों गति के कारण है. मनुष्य गति माती जीव खबर से ना नियम तो मनुष्य गति माती जीव खाली चार जल्दी जल्दी. अरे चार गति मत तो रखने के नाधिकार भी, परंतु चार गति ना भाव करी ने पंचम गति जो मोक्ष गति है उसका भी कारण है, इसलिए ये मनुष्य गति जो अत्यंत दुर्लभ है, सौती बता रहे हैं सौती ओछा भाव जीवे मनुष्य धारण है, एना करता वधारे जीवे नरक, एना करता वधारे दे, अने एना करता वधारे सीरियल गतिना जीवे दुख भोगव्या छे, तो आ अत्यंत दुर्लभ मनुष्य भव अपने प्राप्त थयो छे, तो एमां जे सज्ज ज्ञान सम्यक ज्ञान आत्म ज्ञान तत्व ज्ञान भेद ज्ञान करी अभेद नु लक्ष्य करी अने जे आ कीधुं अहींया के जे आत्म तत्व नु श्रद्धान करी मोक्ष गति ने अपने बधा शीघ्र पामीए एवी मंगल भावना साथे आज आपने घनी बड़ी चर्चा करी। नेक्स्ट टाइम आपने आगे चर्चा कर, कोई ने कई प्रश्न हो तो पछी मने पूछी लेजो के लखी नापी देजो के पूछी लेजो के जे पण क्लियर राखजो आपको विषय बहुत सरस छे।
निज निजी निज में बतारी यह अनंत उपकार है, इसके लिए जिनवाणी माचको वंदना शत बार है, इसके लिए जिनवाणी माचको वंदना शत बार।
बोलो निकाल में नीचे बोलिंग द्वादशा में परमकारी जिनवाणी माचको